સાધનને સમજવા માટે સાધક બનવું પડે. સાધનની ઉપાસના જે કરે છે એને સાધક કહેવામાં આવે. જે કંઈ લક્ષ્ય છે એ લક્ષ્યમાં પોતાનું કાર્ય સાધે, અનુસંધાન કરે અને સફળ બનાવે એનું નામ સાધક છે. તો સાધનની સાથે સાધકનો સંબંધ છે સાધ્યનો. સાધક, સાધન અને સાધ્ય. સાધક હોય તો એને સાધન જોઈએ અને એક લક્ષ્ય જોઈએ એનું નામ છે સાધ્ય, કે મારે કંઈક મેળવવાનું છે. જેમ હું નોકરી અને પગાર, હું નોકરી અને પગાર, એમ સાધક, સાધન અને સાધ્ય. તો એ સાધનને સમજવાનું કે મારે શું કરવાનું છે. ખેતી કરતા આવીએ તો ખેડૂત, જમીન અને એનું ઉત્પાદન. ખેડૂત પોતે, માણસ પોતે ખેડૂત, ખેતી અને ઉપજ, આમ ત્રણ થાય. એવી રીતે સાધનની ઉપાસના, કંઈક મેળવવાની ઈચ્છા છે માટે આપણે એની ઉપાસના કરીએ છીએ. એમાંથી કંઈક ઉપલબ્ધિ છે. જેને સાપેક્ષ કહીએ આપણે, જે કંઈ કરીએ છીએ તો એની અપેક્ષા છે, કંઈક ને કંઈક એમાંથી મેળવવું છે. તો એ મેળવવું છે શું, એ દરેકના લક્ષ્ય ઉપર, એના સાધન ઉપર આધાર છે. અહીંયા જે મહારાજે આપણને સાધન એટલે અધ્યાત્મ, આત્માનુભૂતિ, આત્મપ્રાપ્તિ, આપણું પોતાનું જે સ્વસ્વરૂપ છે એને અનુભવવું. જેમ આપણી પોતાની સંપત્તિને આપણે વાપરીએ અને અનુભવીએ કે મારી મારી મિલકત છે, એનો અનુભવ અહેસાસ થાય, એવી રીતે સાધન ભજન કરીએ એનો આપણને પૂરો અહેસાસ, એનો અનુભવ થવો જોઈએ. અને એ અનુભૂતિ એ જ સાધક માટે એની પોતાની સંપત્તિ, મૂડી. કહ્યું કે સાધન કરી જુઓ આછું. એક વાર સાધન કરી તો જુઓ, બહુ સરસ ભાવ બતાવ્યો છે. જરાક અમથું સાધન સાચા દિલથી કરી જુઓ. કિલ્લાઓ જાણીએ તો ખરા, સમજીએ તો ખરા. જેમ કોઈ વસ્તુ ખરીદવાની હોય તો બજારમાં જઈએ, સાચા દિલથી એનો નમૂનો માંગીએ કે ખરીદવાનું છે, નમૂનો આપો વ્યવસ્થિત. એટલે વેપારી પણ ગંભીર ભાવે સમજે અને નમૂનો આપે. એટલે શરૂઆતની અંદર જે મહારાજે આ પદમાં કહ્યું કે જરા કરી તો જુઓ, કેટલા સરસ શબ્દો છે એમાં, કે સાધન કરી જુઓ આછું રે, એક વાર અનુભવી જુઓ આછું, એટલે સેમ્પલ, એક નમૂનો લઈ જુઓ અને પછી એ ફરે નહીં આદિ તે પાછું. કારણ એ સાચા દિલથી કરેલું છે, એને કારણે એ મૂળ સ્થાને આત્મા સુધી, બ્રહ્મ તત્વ સુધી પહોંચ્યા વગર પાછું નહીં આવે. એટલે એના માટે પોતાનો અનુભવ કહી દીધો છે મહારાજે. એ મારા તો એના સ્વરૂપ છે, એના મય છે. અને આપણા જેવા સાધક સેવકોને કંઈક આપવા માટે આ વાણી એમણે ઉચ્ચારી છે. સત્સંગના ભાવે એને આપણે અહીંયા ભજનના ભાવે લઈએ. તો એમાં સાધનની અંદર દિલ મૂકવાનું છે, જરાક ધીરજ રાખવાની છે અને એમાંથી થોડી પણ સમજણ મેળવી લો, અનુભવ કરી લો કે શું છે વાસ્તવિકતા. ચાલો ને નમૂનો તો જોઈશું. તો જો નમૂનાને પણ સાચા દિલથી આપણે સ્વીકારીએ તો પછી એમ થાય કે નહીં હવે તો આ વસ્તુ લેવા જેવી છે અને ત્યાંથી કાયમ લેવા જેવી છે આ વસ્તુ. કેમ? એ પરબ્રહ્મ સુધી ફરે નહીં આદિ તે, જે સાચી વસ્તુ છે અને આપણે પ્રાપ્ત કરવાની અંદર પછી પાછી પાની નહીં કે બસ આને ત્યાં ખૂબ સારું અને વ્યવસ્થિત સરખી કિંમતે મળે છે. આત્માનુભૂતિ છે, પરમ તત્વની પ્રાપ્તિની વાત છે. અહીંયા તો કોઈ ભૌતિક નથી. સિદ્ધાંતોને સમજવા માટે ક્યારેક ક્યારેક ભૌતિકનો આધાર લેવો પડતો હોય છે અને ભૌતિકનો આધાર લીધા વગર જે સૈદ્ધાંતિક અદ્વૈત ભાવ છે એનો જે એની જે આધ્યાત્મિકતા છે એ સમજાય નહીં. જેમ આત્માની વાત કરી, પાણીની સાથે લઈએ, પાણીના અનેક અનેક જુદા જુદા આકાર સ્વરૂપો હોય, વાદળ હોય, વરાળ હોય, પાણીના ટીપા હોય, તળાવ હોય, ખાબોચી હોય, નદી હોય, સમુદ્ર, પણ એ આપણે એનો એક આધાર લે અને પછીથી કયું આ બધું સમુદ્ર યથા ગચ્છંતિ સાગરમ, બધી જ નદીઓ વહેતી હોય અને પછી બધી જવાની ક્યાં નથી. એમ આત્માનુભૂતિ પણ આખરે પરમ તત્વની સુધી જ પહોંચવાનું છે અને પહોંચાડ્યા વગર રહેશે જ નહીં. ફરે નહીં આદિ તે પાછું. કારણ આપણે તો એને પરબ્રહ્મને સમજવા માટે એનો દાખલો લીધો, આધાર લીધો સમુદ્ર ને પાણીનો. જેમ સમુદ્રની અંદર બધું જ પાણી તળાવથી, વાદળથી, નદીથી, બધું છાંટાથી, વરસાદથી, એ આખું એક થઈ જવાનું. આખા સમુદ્રના પાણીમાં કોઈ ભેદ નહીં હોય. આટલા બધા પાણી મળે એમ બધા જ તત્વ, બધા જ જીવો, બધું જ આત્મતત્વ પરમાત્માની અંદર ભળી જાય એટલે એમાં ક્યાંય જુદાપણું ક્યારેય રહેતું નથી. વિચાર કરો, સમુદ્રના પાણીને હાથમાં લો જોઈ, ગંગાનું પાણી જુદું બતાવશે કે ગટરનું પાણી જુદું બતાવશે? એમ પરબ્રહ્મ પણ જે પરમ તત્વ છે અને એ આપણે એના જ અંશ છીએ. આત્મા તરીકે આપણે આત્મા છે અને પરમ આત્મા છે, પૂજ્ય અને પરમ પૂજ્ય, આદરણીય અને પરમ આદરણીય, એટલે એની શ્રેષ્ઠતા બતાવી. એમ પરબ્રહ્મની અંદર, પરમાત્માની અંદર વિલીન થયા પછીથી આત્મતત્વ, આત્મભાવ રહેતો જ નથી. શું કે ક્યાં આપણને લઈ ગયા? પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ છે એની અંદર તમને પૂરેપૂરા સમાવી દીધા કે તમે ફરી પાછા જુદા પડી શકો નહીં. જેમ પાણીનું ટીપું મીઠું હોય, ખૂબ સરસ હોય, પણ સમુદ્રમાં મળી ગયું, પછી એને જુદું પાડવું હોય તો એવું યાદ તો ના મળે. એમ પરબ્રહ્મમાં મળી ગયા પછીથી આત્માને જુદા પડવા પણ રહેતું જ નથી. આ જે ઉપાસનાની વાત, જે મહારાજે આપણને ઊંડા ઊંચા ઊંચામાં ઊંચા તત્વની વાત કરી છે અને તે જેને વેદાંતનું તત્વ કહેવાય, અસી તત્વમસી, તત્વમસ્યાદિ વાક્યૈ શિષ્યાન સંબોધયંતમ. કેટલો સરસ ભાવ છે લક્ષ્મણદાસજી મહારાજે જે સ્તુતિ કરી છે મહારાજની. અને તું તત્વમસી છું, તું તે પોતે જ તું છું, બીજો નથી. આમ આવો બોધ આપીને, ઉપદેશ આપીને નરક ભયહરમ, એની દુર્ગતિ ટાળી દીધી. જે મહારાજે તત્વમસીનો બોધ આપીને કહી દીધું કે હવે નરક નો ભય ના રહ્યો, નરક શરીર છે, શરીરની અંદર તું તત્વ છું. પછી છાશ ભલે ફેંકી દે, માખણ કાઢી લીધું, આત્મ તત્વને ઓળખી લીધું અને શરીરની છાશને ઢોળી દીધી. બબો તો સ્મશાન નલાકડા સુધી લઈ ગયા. એ જ સમજ આપણી પાસે છે પરમ તત્વની, કે આત્મ તત્વની પ્રાપ્તિ એ આખા જીવન દરમિયાન જે કઈ પરિશ્રમ કર્યો, જીવન જીવ્યા અને એમાંથી બોધ સારરૂપ પોતાના સ્વરૂપને લઈ લીધું, શોધી લીધું, બસ પૂરું થઈ ગયું કામ. પછી વલણાની અંદર વાહલો મૂકી નહીં રાખે, કાઢી નાખો તો માખણ તો આવી ગયું. એમ આ જીવનની અંદર પણ, જીવન પણ એક વલોણું છે અને મથ્યા જ કરવાનું છે, મથ્યા જ કરવાનું. તમે જુઓ આપણા વેદો અને પુરાણોની કથાઓ, સમુદ્ર મંથન કર્યું કોણે? દેવો અને રાક્ષસોએ. આપણા જીવનની જ ઘટના છે. આપણા શરીરમાં જીવનભર મંથન થયા કરતું હોય છે આસુરી વૃત્તિઓ અને દૈવી વૃત્તિઓથી. વાસુકી નાગને જોડ્યો કે કેમ આ મન સાપોલ્યું છે. મનને નેત્રુ બનાવ્યું, કારણ કે આપણા આખા આપણા જીવનને આપણે મથ્ય છે શેનાથી? મન. તો એ સર્પ છે, આ તો આખું પ્રતીક સિમ્બોલિક છે. આખું આખી ઘટના જે સમુદ્ર મંથનની, આપણા જીવન મંથનની જ છે. એમાંથી સારું નરસું આપણા જીવનમાંથી નીકળવાનું જ છે. આપણે એને સમજવાનું છે, આપણે એને સ્વીકારવાનું છે, ભોગવવાનું છે, સુખ દુઃખ બધું જ. પહેલું જ ઝેર નીકળ્યું દરેકના જીવનમાં. બોલો, જીભથી, આંખથી. આ જીવન મંથન છે અને અમૃત છેલ્લે નીકળ્યું કે ના, તમે બધા બહુ સારા છો, હવે હું મારો જવાનો સમય થઈ ગયો, આ બધું તમને આપી દઉં છું, હવે તમે સંભાળજો, સુખી રહેજો. અમૃત જીવન મંથન અને એ બેની વચ્ચે, વિષ અને અમૃતની વચ્ચે જે કઈ મેળ મળે એની ખેંચાતા, સ્વીકાર અસ્વીકાર બધું. તો સમુદ્ર મંથન એ આપણા જીવનનું મંથન છે. એની અંદરથી લક્ષ્મી નીકળે, હાથી ઘોડા નીકળે, સુના નીકળે, અને બધું જોઈતું હોય, મોટરો જોઈતી હોય, ગાડીઓ જોઈતી હોય. તો આ છે જીવન મંથનના પરિણામ. પણ આખરે આપણે આપણા આત્માના અમૃત તત્વને પ્રાપ્ત કરવાનું છે અને જીવનના અંતે સાચી સમજપૂર્વક જે કંઈ મળે શાંતિવાળું એને કહેવાય અમૃત. કે જે એમ થાય કે હવે મારું જીવન હું સમાપ્ત કરવા જઈ રહ્યો છું, મને બીજું તો કંઈ નહીં મળ્યું પણ એક સાચી સમજ મળી પરમાત્માની, કે હું હવે, મને પરમાત્મા બોલાવે છે કે હું જઈ રહ્યો છું. આનું નામ છે પોતાના જીવનની શાંતિની, સદભાવની, સદગતિની અમૃત યાત્રા. તો જીવન મંથનમાંથી આવી અનેક અનુભૂતિઓ, અનુભવ મળે અને બધા એ બધા જ અનુભવો સારા, માઠા, કડવા, મીઠા દરેકના જીવનની અંદર આવવાના જ. કહો જોઈએ, એ જીવનના પરિણામ છે. કારણ એ પ્રકારનું જીવન જીવ્યા છીએ માટે આવા પરિણામો આવ્યા છે. જીવન મંથન આપણે સારું મંથન કર્યું છે તો મંથનમાંથી સારું નીકળવાનું છે, પણ આપણું મંથન કુવિચારનું હશે, દુરાચાર વાળું હશે, તો અંદરથી એવું જ પરિણામ નીકળવાનું છે. અને એ આવેલું પરિણામ કઈ આકસ્મિક નથી, અજાણ્યું નથી, આ ક્યાંથી આવી ગયું, મેં આવું કશું નહોતું કર્યું, પણ એ આપણા જીવનના મંથનમાંથી જ નીકળેલું છે, આપણા પોતાનું જ પરિણામ છે. એને અન્ય ના સમજો, કે આવું તો ક્યારે વિચાર્યું નહોતું, આવું કશું કર્યું નહોતું, આ આવ્યું ક્યાંથી, પણ આપણા પોતાના જીવનનું મંથન એનું પરિણામ છે. જીવન જીવ્યાના પરિણામો પણ ડગલે પગલે માણસ અનુભવતો જ હોય છે. અને ભલે બીજાને ના કહે, પણ જો પોતાનું આત્મચિંતન કરે તો એમાંથી એને પોતાને ખબર પડે કે આ આવું કેમ થયું મારે, તો એનો ઉત્તર તમને તમારામાંથી જ મળશે કે હા, મારાથી આ ખોટું થયું, આ ભૂલ થઈ, આ નહોતું કરવા જેવું, અને એનું આ પરિણામ આવ્યું છે. બસ આટલું સમજાય તો પણ ઘણું બધું પાછું પડી શકાય. આજે આધેડભાઈ નો ફોન આવ્યો કે મહારાજ તબિયત તો ઠીક છે, પણ જો ભાઈ શાંતિથી નિરોગી રીતે જીવવું હોય ને, તો આટલી ઉંમર થઈ તો તારા આહારના પ્રમાણમાં ત્રીજા ભાગનું કરી નાખ, બે ભાગ છોડ. તો કે હા, એ પ્રમાણિત કર્યું છે અને પહેલા કરતા મને સારું છે. આ જીવન મંથન બીમારીના કારણ અતિ આહાર, વિવેક વગરનું ખાવાનું, અને એ પછી આપણા શરીરને ઉપાધિમાં મૂકે છે. પણ જો આપણને પોતાને આપણું શરીર સમજાઈ જાય, મારે એને કેમનું ભરણું કરવાનું છે, અને આજે આ પ્રકારની સ્થિતિ છે એટલે લાવ ઉપવાસ કરી લો, ઓછું ખાવ કે થોડાક એનાથી, તો એ તમને બીજે દિવસે પરિણામ આપશે. અને કઈક થયેલું છે ને પછી એની ઉપર ખાધેલું, તો બીજે દિવસનું પરિણામ પણ તમારે એ જ પ્રમાણનું લઈ લેવાનું. કદાચ ડાક્ટર પાસે દોડવું પડે, ચાલો હવે ડાક્ટર પાસે. કેમ? આ જીવન મંથનને આપણા પોતાના જીવનને આપણે પોતે જ મથવાનું છે, અને એમાંથી આપણે શું સારું કે ખોટું કાઢ, રોગો નીકળ્યા કરશે. જો આપણા પોતાના આહારની ખાવા પીવાની વૃત્તિમાં આપણું નિયંત્રણ નહીં હોય, તો શરીર અવશ્ય બગડવાનું. તો સાધન સદગુરુનું સાચું, એધાણી અનુભવ નહીં કરીએ. અનુભવ ઉર ઉપજે જ્યારે, કેટલો બધી ટકોર કરી છે આપણને જે મહારાજ અનુભવની બાબતમાં. હંમેશા જીવનના કોઈ પણ અનુભવને સાથે રાખો, જીવનના અનુભવની ડાયરી મનમાં રાખો, કે ક્યાં શોધવા ના જવું પડે, ક્યાં પાનું ખોલવું ના પડે, તરત જ મળી જાય. કોમ્પ્યુટર ક્લિક, તરત સ્ક્રીન ઉપર આવી જાય. એ અનુભવો આપણા જીવનને ખૂબ સરસ રીતે એને ઘડશે, આકાર આપશે. તો એધાણી અનુભવની, અનુભવ ઉપજે જ્યારે, તો પછીથી શા માટે ઉપાધિમાં પણ કેટલી સરસ વાત કરી છે. અનુભવ ઉપજે ત્યારે શું કરવા ભમશો, પછી ક્યાં ભટકવાનું રહ્યું. આપણે આપણા અનુભવ પ્રમાણે સંયમમાં રહ્યા, તમારે દવા કે ડાક્ટર નહીં શોધવો પડે, દવાખાનું નહીં શોધવું પડે. એધાણી અનુભવ, આપણા પોતાને આપણું જીવન આપણને પોતાને સમજાવવું જોઈએ. બસ બીજાના જીવનને સમજીએ કે ન સમજીએ બાજુ રાખો, પણ આપણે આપણા જીવનને એવી રીતે સમજી રાખવું જોઈએ, સમજવું જોઈએ, કે જેથી શું કરવા ભમશે, પછી ક્યાંય કોઈ ખોટી દોડાદોડ નહીં કરવી પડે. કેમ? ખોટું શું છે, સાચું શું છે, એ આપણી સમજમાં આવી ગયેલું છે. અને સમજ્યા પછી પણ જો માણસ ખોટા માર્ગે દોડતો હોય, તો એના અનુભવની એની કચાશ, એના મનની નબળાઈ અનુભવ છે, છતાં એ માર્ગે જવાની વૃત્તિ લાગે ત્યારે સમજવાનું કે એ માણસ નબળો છે, નિર્ણય શક્તિ નબળી છે. આ બધાની ઉપર જય મહારાજ નો આદેશ એટલો જ થઈએ ગંભીર. કોઈક પરિસ્થિતિ વખતે કેવા ગંભીર થઈ જઈએ છે, શું થશે, કેમ થશે, શું પરિણામ આવશે, હોસ્પિટલના ઓપરેશન થિયેટરના દરવાજાની બહાર ઉભો રહેવાનું હોય, શું સમાચાર આવશે, કેમનું થશે, કેવું થયું હશે, શું થતું હશે, કેટલી આતુરતા હોય, કેટલું કેટલો માણસ ગંભીર હોય, શું બહાર નીકળે, શું થયું ભાઈ, શું સમાચાર છે. આ ગંભીરતા પરિણામ માટેની. એમ જીવનની અંદર પણ જયારે અધ્યાત્મના માર્ગે હઈએ ત્યારે સતત આપણી આતુરતા બની રહેવી જોઈએ. પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન, આત્માનુસંધાન માટે જો મનની વૃત્તિઓ અન્ય ઘણી બધી બાબતોની અંદર અટવાયા જ કરતી હોય, રખડ્યા જ કરતી હોય, દુઃખી થતી હોય, તો એ મનની વૃત્તિઓને પાછી વાળી લાવીને આપણા લક્ષ્યની અંદર બેસાડી દઈએ તો જે બીજે ભટક્યા કરે છે અને એની પાછળ જ ભટક્યા કરે છે, લાલચું બનીને, લંપટ બનીને વૃત્તિઓ એની પાછળ રખડ્યા જ કરતી હોય, પણ એને ગંભીરતાપૂર્વક લેવા. જેમ એ ગંભીરતાપૂર્વક થઈ જાય છે બધું, જે કોઈ દુરાચારની વૃત્તિ હોય તે ગંભીરતાપૂર્વક થતી હોય છે, વેલ પ્લાન, સમજપૂર્વક, બહુ ગંભીર વસ્તુ. દરેક વ્યક્તિ આપ તપાસે પોતાની જાતને, પાપ થતું હશે ને તો જાણી બુજીને સમજણ પૂર્વક પ્લાનિંગ થતું હશે. તો ત્યાં એવા એ પથ એ માર્ગે જો એ વિચારો તરફ આપણે ગંભીર થતા હઈએ તો આ તો સન્માર્ગ છે, આત્માનુસંધાન, આત્માનુભૂતિનો માર્ગ છે. જે મહારાજે ચીંધ્યું, થઈએ ગંભીર દિલદરીએ, આપણા પોતાના સ્વરૂપ માટે ગંભીર થવાનું છે. મારી જાત જણાવી રે સોહમ બ્રહ્મ રૂપ તારું, ગુરુ મહારાજે આપ્યું, એની પાછળ આપણી એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, ગંભીરતા, એની ડેપ્થ આપણામાં હોવી જ જોઈએ કે આ વસ્તુ છે. માટે આટલા ઊંડાણ સુધી જે મહારાજ આપણને લઈ જઈ રહ્યા છે, એક સદગુરુ તરીકે, એક એમના અનુચર તરીકે આપણને મળી રહ્યું છે, તો એ અનુશાસન જે મહારાજનું છે અને આદેશ છે, એશા અનુશાસન, એશા આદેશ, થઈએ ગંભીર. આપણી પોતાની જાતને તપાસવા માટે હંમેશા ગંભીર રહેવું. જેમ પરીક્ષા આપવા જઈએ, ક્યાંય બાથોડિયા ના મારીએ, લખવાની અંદર કેટલા એકાગ્ર અને ગંભીર થઈ જઈએ છે. એક પેનની અણી ઉપર જ આખું ચાલતું હોય બધું, એટલું કોન્સન્ટ્રેશન આવી જાય. પેનની આગળનું અણિયું કેટલું પાતળું હોય, એટલી શાર્પનેસ, ગંભીર દિલદરીએ લખવા બેઠો છું, એનું પરિણામ લેવાનું છે મારે. તો જેમ એક પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થી તરીકે કેટલા આપણે ગંભીર એકાગ્ર થઈ જઈએ છીએ, એમ આપણા સાધન ભજનના ઉપાસનાના એની અંદર પણ એટલા જ એકાગ્ર, એટલા જ ગંભીર. જેમ પેપર લખતી વખતે બીજું કોઈ આજુબાજુ કશી ખબર ના પડે, કોણ છે, શું છે, સમય પૂરો થઈ ગયો, 3 કલાક આટલું બાકી રહ્યું, એની એકાગ્રતા. તો આવી સાધન ભજનની ઉપાસનાની ક્યારે પણ અવસ્થા આવે ત્યારે થરીએ જય મહારાજની આજ્ઞા અનુસાર, થઈએ ગંભીર. સાની માફક દરિયે દિલ, દિલ દરિયે ગંભીર થઈએ. આપણે પોતે જ આપણા પોતાનાની પોતાની અંદર જ એવા સ્થિર એવા સ્વકેન્દ્રિત આત્મ કેન્દ્રિત થવાનો, સ્વાર્થી નહીં. આ સ્વકેન્દ્રિત થયો તો સ્વાર્થી થયો, આત્મ કેન્દ્રિત થાય એટલે અધ્યાત્મના માર્ગે પોતાના સ્વસ્વરૂપનું સાચું અનુસંધાન થાય ત્યારે ગંભીર થઈ જાય. એમાં ગંભીર એટલે અંતર્મુખ થઈ જાય. એની બહિર્વૃત્તિઓ જે ચંચલ હોય ને એ આપોઆપ ધીમે 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 શાંત અને સ્થિર થઈ જશે. બહિર્વૃત્તિ પ્રત્યેને સહેજ પણ ભાવ નહીં હોય. હવે મારે બહિર્વૃત્તિનું શું કામ છે? જેમ જમી લીધા, જમવા બેઠા, પથરાળું પીરસાયું, જમી લીધું, પછી પથરાળાની શી જરૂર છે? કેમ? મને પોષણ મળી ગયું, હું તૃપ્ત થયો, હવે પથરાળાની કોઈ જરૂર નથી. એ જે આપણા જીવનનો અનુભવ કે આપણે આપણા પોતાની અંદર કેન્દ્રિત થયા પછીથી બાહ્ય વૃત્તિઓની મારે કોઈ પણ આવશ્યકતા નથી. પથરાળું જેમ ફેંકી દઈએ એમ એને ફેંકી દઈએ. તેને કહ્યું થઈએ ગંભીર દિલદરી.